समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे अने एमां आपणे 34 गाथा सुधी स्वाध्याय कर्यो छे। 34मी गाथामां ए वात करवामां आवी के परभावनो त्याग એવું પ્રત્યાખ્યાન, જગતના બધા પદાર્થો એના પ્રત્યેની રૂચિ એ બધી વાત તો બાજુએ રહી, પણ હવે તો આગળ વધીને એમ કહ્યું કે આત્માને પરભાવના ત્યાગ રૂપ પ્રત્યાખ્યાન કરવાનું કહ્યું ત્યારે એ ત્યાગનો કર્તા થાય છે, એ નામ માત્ર છે, એટલે ખરેખર એવા એ ત્યાગ કરનારો નથી, કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે અને પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિર થાય છે, તો પછી એવા પરને લક્ષ્ય થતા વિભાવભાવ એને ઉત્પન્ન થતા જ નથી, એટલે એ પરભાવોનું ગ્રહણ નથી, તેથી તે ત્યાગ જ છે, અને એ રીતે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે, જ્ઞાનમાં સ્થિર થયો છે, તો એ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, અને એ વખતે જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ નથી। આ વાત આપણે 34મી ગાથામાં સમજ્યા। હવે અહીંયા આગળ કહે છે સમયસારની 34મી ગાથાના ભાવાર્થ પછી અહીંયા કહે છે કે હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કયું, તેનું દ્રષ્ટાંત શું છે, તેનો ઉત્તરરૂપ દ્રષ્ટાંત દ્રાષ્ટાંતની ગાથા કહે છે। પ્રત્યાખ્યાન કયું ને, એ જ્ઞાન છે તે જ પ્રત્યાખ્યાન કયું છે, તો હવે એનો થોડોક દ્રષ્ટાંત આપી અને વધારે વિસ્તાર કરે છે આચાર્ય ભગવાન। 35મી ગાથામાં એનો વધારે વિસ્તાર કરે છે, તો આપણે 35મી ગાથા લઈએ, સમયસારની ગાથા 35। યથા નામ કોપી પુરુષ પરદ્રવ્ય ઇદમ મિતિ જ્ઞાત્વા ત્યજતિ તથા સર્વાન પરભાવાન જ્ઞાત્વા વિમુજ્યતિ જ્ઞાની। ગુજરાતીમાં ગાથા લઈએ આપણે। આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે, તેમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે। ગાથાના અર્થમાં કહે છે કે યથા નામ, જેમ લોકમાં, ક અપી પુરુષ, કોઈ પુરુષ, પરદ્રવ્યમ ઇદમ ઇતિ જ્ઞાત્વા, પરવસ્તુને આ પરવસ્તુ છે એમ જાણે ત્યારે, એવું જાણીને તેજતી પરવસ્તુને ત્યાગે છે, તથા તેવી રીતે જ્ઞાની સર્વાન સર્વ પરભાવાન પર દ્રવ્યોના ભાવોને જ્ઞાત્વા આ પરભાવ છે એમ જાણીને વિમુંજતી એમને છોડે છે। અહીંયા એક ઉદાહરણ આપી અને વાત સમજાવે છે દ્રષ્ટાંત આપીને, મૂળ ગાથાની અંદર પણ એ દ્રષ્ટાંત એ રીતે લેવામાં આવ્યું છે કે જેમ લોકોમાં કોઈ પુરુષ પર વસ્તુને આ પર વસ્તુ છે એમ જાણે, આ બીજાની વસ્તુ છે એમ જાણે, આ વસ્તુ મારી નથી અને બીજાની છે એમ જાણે, ત્યારે પછી એમ જાણીને એ પર વસ્તુને છોડી દે છે, ત્યાગ કરે છે, અથવા તો જેને જેની છે તેને આપી દે છે. એમાં એને કોઈ તકલીફ પડતી નથી, એમાં એને કંઈ દુઃખ થતું નથી. પોતાની વસ્તુ નથી એવો જ્યારે ખ્યાલ આવે છે, આ પરની વસ્તુ છે, આ બીજાની વસ્તુ છે, તો લોકમાં પણ એ પર વસ્તુને આપતા કંઈ દુઃખ થતું નથી. એ સહજ રીતે એને છોડી દે છે. એને જેવો ખ્યાલ આવે છે કે આ બીજાની છે, આ પર વસ્તુ છે એમ જાણે, ત્યારે એવું જાણીને એ પર વસ્તુને ત્યાગે છે. તેવી રીતે આ દ્રષ્ટાંત ઉપરથી ગાથામાં કહ્યું કે તેવી રીતે જ્ઞાની જ્યારે એ જાણે છે કે આ બધા ભાવો પર ભાવ છે, આ મારા ભાવ નથી, તો એમ જાણીને એ ભાવને છોડે છે. પર ભાવ એટલે પરનું લક્ષ્ય કરતા થતા ભાવો, એ પર ભાવ છે. જગતના પદાર્થો તરફ એનું લક્ષ્ય જાય છે અને જે ભાવ થાય છે એ બધા પર ભાવ છે. પર પદાર્થોનું જ્ઞાન કરે છે, ઇન્દ્રિય દ્વારા જે પર પદાર્થોનું જ્ઞાન કરે છે, તો એ જ્ઞાન એના ભાવ ઇન્દ્રિય તરીકે જે જ્ઞાન છે એ ખંડ ખંડ જ્ઞાન છે, એ ક્ષયોક્ષમી જ્ઞાન છે, એને પણ પર ભાવ કહી દીધું. પૂજા ભક્તિ વિનય આદિના જે ભાવ થાય છે એ બધા પરના લક્ષ્ય થતા ભાવ છે, એ પણ પર ભાવ છે. પહેલા કોઈક વસ્તુ જોઈ છે, જાણી છે, એને સ્મૃતિમાં લાવે છે અને વિકલ્પમાં જાય છે, અને એ વખતે જે ભાવ છે એ બધા પણ પર ભાવ છે. એમ કોઈ ભાવ એનો નથી. એનો ભાવ તો એક શુદ્ધ ત્રિકાળ નાયક ભાવ છે, ત્રણે કાળે રહેવા વાળો એક નાયક ભાવ, એ એનો ભાવ છે. એ સિવાય બીજો કોઈ ભાવ એનો નથી. ત્રણે કાળે એક રૂપ રહેવા વાળો એક નાયક ભાવ, એ જ એનો ભાવ છે. એ સિવાય બીજો કોઈ અન્ય ભાવ એનો નથી. એટલે એ સર્વ ભાવ બીજા પોતાના સ્વરૂપથી જુદા બીજા સર્વ ભાવ છે, એ ભાવ પર ભાવ છે, અને એવા પર ભાવને એ પર જાણીને છોડે છે. પર ભાવને એ પર જાણી અને છોડે છે. જ્યાં સુધી એ પર ભાવને એ પર તરીકે નથી જાણતો અને પોતાના જાણે છે, ત્યાં સુધી એ અજ્ઞાન દશામાં છે, એને મિથ્યાત્વ વર્તે છે, એ જાગૃત નથી, એ અજાગૃત છે. પણ જેવો એ જાણે છે કે આ પર ભાવ છે, પછી એ જાણતા જ્ઞાની થાય છે, એટલે પછી એ પર ભાવને છોડે છે, પર ભાવનો ત્યાગ કરે છે. જ્ઞાની થયો થકો એ પર ભાવને છોડે છે. જ્ઞાની થયા પછીથી એ પર ભાવને ગ્રહી રહેતો નથી. આ પર ભાવ છે એમ જાણી અને એમને છોડે છે. એટલે જેમ પેલા કોઈ પુરુષને પર વસ્તુ છે અને મારી નથી, એટલે એ છોડતા કોઈ પ્રકારે એને સંશય કે રંજ થતો નથી કે દુઃખ થતું નથી, એ સહજ ભાવે છોડે છે. એવી રીતે જે જ્ઞાની છે, જેને જ્ઞાન થાય છે કે આ મારા સ્વભાવ ભાવ સિવાયના જે કોઈ ભાવ અન્ય ભાવ છે, એ અશુભ કે શુભ ભાવ છે, તે બધા પર ભાવ છે, એમ જ્ઞાન થતાં એ બધા ભાવોને છોડે છે. એટલે કે એ ભાવોનું લક્ષ્ય છોડી અને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. જે પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે, જેને પોતાના અંતરમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાયું છે, એનું દર્શન થયું છે, અવલોકન થયું છે, એક વખત સમ્યક દર્શન થયું છે, એવા જીવને સ્વસું છે એ અનુભવ સહિત દ્રષ્ટિમાં આવ્યું છે એટલે એની શ્રદ્ધા છે. પોતાનો કેવો ભાવ છે, પોતાનું કેવું સ્વરૂપ છે એની અનુભવ સહિતની જેને શ્રદ્ધા થઈ છે એને પછી બીજા પરભાવો તરફ કોઈ રૂચિ હોય નહીં. એ પરભાવો ત્વરાથી છોડે, પરભાવોને પોતાના ગણે નહીં, પરભાવો સાથે એને એકત્વ હોય નહીં, પરભાવો તરફ કોઈ મમત્વ હોય નહીં અને એમ એ પરભાવોને સહજપણે છોડે છે. અનાદિનો એ મિથ્યાદ્રષ્ટિ છે, સ્વભાવભાવને જાણતો નથી અને એને અનંતકાળમાં અનંત ભવ કર્યા અને દરેક ભવની અંદર અસંખ્ય પ્રકારના ભાવ કર્યા, અનંત વિભાવ ભાવે એ પરિણમ્યો છે. તે છતાં જ્યારે એને સદગુરુ મળે છે, જ્યારે એને તીર્થંકર ભગવાનની વાણીનો યોગ થાય છે કે જ્યારે એને શાસ્ત્રની સમજ પડે છે, તો એવા કોઈ નિમિત્તને કારણે એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. જીનવાણીમાં જે વાત આવી છે એ વાતને એ યથાર્થ સમજે છે, વિચારે છે, દ્રઢતા કરે છે અને પછી જેમ તીર્થંકર ભગવાને, જેમ મુનિઓએ જે રીતે પુરુષાર્થ કર્યો છે એ રીતે પુરુષાર્થ કરી અને પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવ ભાવનો અનુભવ કરે છે, લક્ષને પોતાના અંતરમાં વાળે છે, લક્ષને જે બદલાતું નથી એવું ધ્રુવ એના તરફ લઈ જાય છે, એટલે કે જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં ઢાળી દે છે, ત્યારે એને પોતાના સ્વરૂપનું અવલોકન થાય છે અને સાથે પોતાનું આત્માનું જે જ્ઞાન થાય છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતાં એની શ્રદ્ધા સમ્યક થાય છે એવું સંકિત જેને પ્રગટ્યું છે એ જ્ઞાની થયો છે. એને સ્વ સિવાય બીજું બધું પર દેખાય છે અને પોતાનામાં થતા વિભાવ ભાવ જે એક સમયની પર્યાય રૂપે થઈ રહ્યા છે, એ સમયની પર્યાય રૂપે જ એ થઈ અને એ વિલીન થઈ રહ્યા છે, એવા સમસ્ત ભાવોને એ પરભાવ તરીકે જાણે છે અને એવા પરભાવોને છોડે છે, એટલે કે એને પછી એ પરભાવ ઉત્પન્ન જ નથી થતા. એને સ્વનું આલંબન લેતા, પોતાના સ્વરૂપનું આલંબન લેતા એને એવા પરભાવ ઉત્પન્ન થતા નથી. એટલે જે 34મી ગાથામાં વાત હતી એ વાતને અહીંયા એક દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવી છે. હવે આપણે એનો વધારે વિસ્તાર ટીકામાંથી સમજીએ. અહીંયા 35મી ગાથાની ટીકામાં કહે છે કે જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભૂલથી કહો અથવા તો અજાણપણે એને કોઈક ખોટી સમજને કારણે કંઈક એવું થયું એટલે ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી પોતાનું જાણી ઓઢીને સૂતો છે, બીજાનું છે પણ પોતાનું સમજી અને એને ઓઢીને સૂતો છે, બીજાનું છે એમ સમજીને નહીં પણ એ બીજાનું છે છતાં એને તો એમ જ છે કે પોતાનું છે અને એ ભ્રમથી, એ ભૂલથી, એ અજ્ઞાનને કારણે એને એ ખ્યાલ નથી, એટલે પોતાનું જાણી પોતાનું છે એમ જાણીને ઓઢીને સૂતો છે, બીજાનું છે એમ જાણીને નહીં, પોતાનું એ વસ્ત્રને જાણી અને પછી એ ઓઢીને સૂતો છે. તે પોતાની મેળે અજ્ઞાની, આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો અજ્ઞાની. અહીંયા આ વસ્ત્ર બીજાનું છે એવું એને જ્ઞાન નથી એટલે એ રીતે એ પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી ખેંચી તેને નગ્ન કરે, એટલે વસ્ત્ર ખેંચી લે, ઉઘાડો કરે છે અને કહે છે કે તું શીઘ્ર જાગ, સાવધ થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે, તે મારું મને દે, આ વસ્ત્ર તારું નથી, એ વસ્ત્ર તારું નથી. ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે એ વસ્ત્રના સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને એ જુએ છે કે ખરેખર એ વસ્ત્ર કોનું છે, મારું છે કે નથી, એમ નક્કી કરે છે કે ના મારું નથી. એને ફરીથી તપાસે છે, જુએ છે અને એને ચિહ્નો દ્વારા એની પરીક્ષા કરી અને નક્કી કરે કે ના હા ખરેખર આ વસ્ત્ર મારું નથી, આ પારકું જ છે, જરૂર આ વસ્ત્ર પારકું જ છે. અને એમ જાણીને એ જે વસ્ત્ર નહોતો જાણતો એ પ્રમાણે અજ્ઞાની હતો, હવે એમ જાણી અને જ્ઞાની થયો. શું જાણીને જ્ઞાની થયું? કે આ વસ્ત્ર પારકું છે એમ જ્ઞાન એને થયું. એટલે એમ જાણીને જ્ઞાની થયો થકો તે પરના વસ્ત્રને જલ્દી ત્યાગે છે, એ આપી દે છે કે હા બરાબર આ વસ્ત્ર મારું નથી, આ વસ્ત્ર મારું નથી, આ પારકું છે, એ બીજાનું છે, એમ જાણીને એ ત્યાગે છે. તો એમાં એ સહજ છે, એમાં એને કોઈ વિલંબ લાગતો નથી, કેમ કે એને જાણ્યું છે. એટલે જાણીને એ આ પારકું છે અને મારું નથી એમ જાણ્યું, જ્ઞાન થયું, એટલે પછી એનો ત્યાગ કરે છે, એટલે છોડી દે છે, આપી દે છે. આ તો દ્રષ્ટાંત કહેવામાં આવ્યું. આ દ્રષ્ટાંત, એના ઉપરથી આપણે દ્રષ્ટાંત શું છે એ સમજીએ. દ્રષ્ટાંતમાં અહીંયા કહે છે કે તેવી રીતે જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, ભગવાન આત્મા કેવો છે, એ જ્ઞાયક છે, એ જ્ઞાતા દ્રષ્ટા જ છે, છતાં પણ ભ્રમથી એટલે ભૂલથી ઊંધું સમજમાં આવ્યું હોય, એટલે કે ગમે તે કારણથી એને ભ્રમ છે, એના મૂળ સ્વભાવમાં અજ્ઞાન છે એમ નથી કહેવું. મૂળ સ્વભાવ તો એનો જ્ઞાયક સ્વભાવ જ છે, એટલે એ જ્ઞાતા તેવી રીતે જ્ઞાતા એટલે એ તો જ્ઞાયક, તો જ્ઞાયક છે જ, ત્રિકાળ જ્ઞાયક જ છે, એનો સ્વભાવ તો એમ જ છે. પણ અહીંયા ભ્રમથી પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી, એટલે એક જીવમાં એવી યોગ્યતા છે, એવી યોગ્યતા છે કે એ પોતાના સ્વભાવ ભાવને છોડીને પરભાવે એ પરિણમે છે ને, એવી જીવની એવી યોગ્યતા છે. એટલે એ પરદ્રવ્યનું લક્ષ્ય કરે છે, એટલે પરદ્રવ્યના ભાવો છે એને એ ગ્રહણ કરે છે. પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી પોતાના જાણી કે એના પોતાના છે, શુભ ભાવ થયો છે તો એ પોતાનો છે એમ સમજે છે, અશુભ ભાવ છે તો પણ પોતાનો, ક્રોધનો ભાવ તો પણ પોતાનો, રાગનો ભાવ પણ પોતાનો, એ જે કોઈ ભાવ છે તે પર ભાવ છે પણ એ પોતાના સમજે છે. એટલે એ પર ભાવોને અથવા પર દ્રવ્યોના ભાવોને પર પદાર્થો સાથે એકત્વ બુદ્ધિ કરે છે કે આ કોમ્પ્યુટર મારું, તો એ મારાપણાનો મમત્વનો ભાવ એ કોમ્પ્યુટરના નિમિત્તે, એ પૂતગળના નિમિત્તે થાય છે, એટલે એવા ભાવને એણે પોતે ગ્રહણ કર્યો, એને પોતાનો માન્યો, એ ભાવ એનો છે કે હા કોમ્પ્યુટર મારું છે, અથવા તો કોમ્પ્યુટરનો જાણનારો હું છું, અથવા તો કોમ્પ્યુટરનો કામ કરનારો હું છું, એમ કોઈપણ પ્રકારે એ અન્ય ભાવે વર્તે છે અને એ ભાવ સાથે પોતાપણું કરે છે, એટલે એ પોતાના જાણ્યા, એ પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી પોતાના જાણી પોતામાં એકરૂપ કરીને સૂતો છે. સૂતો છે એટલે એ અજાગૃત છે, એને જાગૃતિ વર્તતી નથી કે આ પર ભાવ છે, આ ભાવ મારો હોય નહીં, આ ભાવ આત્માના શુદ્ધ સ્વરૂપમાં નથી, આ અન્ય ભાવ છે, એમ એને જાગૃતિ નથી એટલે સૂતો છે. આ ભાવ થયો, એ ભાવ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, મૂળ સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આવા ભાવ થાય, આ કોમ્પ્યુટર મારું કે આ ઘર મારું કે હું કંઈક કરી શકું છું કે હું મારા કુટુંબીજનોને પાળું છું, પોસું છું, મારા દીકરાને ભણાવું છું, મારી દીકરીના લગ્ન કરાવું છું, એ જે કોઈ ભાવ હોય, હું મારા માતા પિતાની સેવા કરું છું, હું લોકોની સેવા કરું છું, હું દેશની સેવા કરું છું, એવા અનેક પ્રકારના ભાવ એને એમ છે કે હું કરું છું હું, અથવા તો એ ભાવ મારા છે, પૂજા કરું છું તો એ મારો ભાવ છે, એમ એ જાણી રહ્યો છે એવા બધા જ ભાવ એ ખરેખર એના નથી, એ તો ક્ષણિક ભાવ છે. જો એના હોય તો એ કાયમ રહે કે ન રહે? જો એ ભાવ એના હોય, પોતાના ભાવ હોય, તો પછી કાયમ રહેવા જોઈએ. પણ એવા ભાવ તો રહેતા નથી, એ તો એક ક્ષણ પૂરતા ભાવ એવા થાય છે અને પછી બીજી ક્ષણમાં તો એ ચાલ્યા જાય છે. એટલે એવા અનેક પ્રકારના એ ભાવ કરે છે, એમાંના કોઈ ભાવ કાયમ રહેતા નથી કે આત્મ સ્વરૂપમાં એ પ્રવેશ પામતા નથી. એવા ભાવો આત્મામાં વ્યાપતા નથી. જો એવું થતું હોત તો શું થાત? જો એવા વિકારી ભાવો, વિભાવ ભાવો, પરને લક્ષ્ય થતા ભાવો, તે ક્ષયોપશમિક જ્ઞાન રૂપે જે ભાવેન્દ્રિય છે તે એ ભાવો, એ બધા જો એના આત્માના મૂળભૂત સ્વરૂપમાં ચાલ્યા જાય તો આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ રહે? કેટલા ફેરફાર થઈ જાય. અનંતકાળમાં એને જેટલા ભાવ કર્યા છે, દરેક ભાવમાં અસંખ્ય પ્રકારના ભાવો કર્યા છે, એટલે અનંત ભાવ કર્યા છે. નહીં, અનંત ભાવ જો એના મૂળ સ્વરૂપમાં જાય, મૂળ સ્વરૂપમાં જાય તો એ સ્વરૂપ શુદ્ધ રહી શકે નહીં. અથવા તો બીજી રીતે કહીએ કે જો એવા ભાવો એના મૂળ સ્વરૂપમાંથી પ્રગટ થયા હોય, મૂળ સ્વરૂપમાં હોય, તો કોઈ સિદ્ધ થઈ શકે જ નહીં. એટલે એમ તો નથી, એમ તો નથી. એનો તો જે શુદ્ધ ભાવ છે તો ત્રિકાળ શુદ્ધ ભાવ છે, અને આ તો પરને લક્ષે થતા ભાવ છે. એમાં એનામાં એવી યોગ્યતા પડી છે, એટલે એ યોગ્યતાને કારણે પરના લક્ષે વિભાવ ભાવ કરે છે. એ આખી દશા અજ્ઞાન દશા છે, અજાગૃતિની દશા છે, એ મિથ્યાત્વની દશામાં એમ થાય છે. અહીંયા પણ એ જ્ઞાતા છે, છતાં બ્રહ્મથી એમ શબ્દ મૂક્યો છે. બ્રહ્મથી એ પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી પોતાના જાણી અને પોતામાં એકરૂપ કરીને સૂતો છે, એટલે અજાગૃત થયો છે. એ જાગૃત નથી થયો, એ સૂતો છે. એ પોતાના જાણીને સૂતો છે એમ કહેવું. સૂતો છે એટલા માટે કહે છે કે જેને જાગૃતિ છે એને તો દ્રષ્ટિ આત્મા તરફ છે. જેને જાગૃતિ હોય એની દ્રષ્ટિ તો આત્મા તરફ રહે, એ જાગૃત છે. બીજો કોઈ જાગૃત નથી. સવારથી સાંજ સુધી વહેલો ઉઠી, ચાર વાગ્યાથી ઉઠીને રાત્રે બાર વાગ્યા સુધી ખૂબ મહેનત કરે, કામ કરે, એટલે કંઈ જાગૃત નથી કહેવાતો. એ તો મૂંડ મિથ્યાદ્રષ્ટિ કહેવાય. એને તો અમે પ્રમાદી કહીએ છીએ. કેમ પ્રમાદી કહીએ છીએ? તો કે એનું પોતાનું જે સ્વરૂપ છે એ તરફ તો દ્રષ્ટિ કરતો નથી. જે એનું છે એના તરફ એ દુર્લક્ષ સેવે છે, એનું લક્ષ કરતો જ નથી, એટલે એ પ્રમાદી છે. જેને પોતાના સ્વરૂપનું લક્ષ ન થાય એ પ્રમાદી છે. એટલે અહીંયા એને સૂતો છે એમ કહેવામાં આવ્યું. પોતામાં એક પરભાવોને એકરૂપ કરીને સૂતો છે અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. જો બીજી વાત, એવો સૂતો છે, અજાગૃત છે, અને એ પરભાવોને પોતાના જાણે એવો અજ્ઞાની થયો છે, તેનું કંઈ કારણ? તો કે પોતાની મેળે જ થઈ રહ્યો છે. એને કોઈ કરતું નથી, એને કોઈ કર્મ કરાવતું નથી. અજ્ઞાની કોઈ કર્મ કરાવતું નથી, પોતાની મેળે જ અજ્ઞાની થઈ રહ્યો છે. એને અજ્ઞાન વર્તે છે, અજ્ઞાનમાં રહ્યો છે, ત્યારે સામે નિમિત્તથી એમ કહેવામાં આવે કે એને જ્ઞાનાવરણીય કર્મનો એ વખતે ઉદય વર્તે છે. પણ દશા કોની છે? દશા એની પોતાની છે. પેલું કર્મ છે એ તો પૂદગળ જુદું છે, એનાથી તદ્દન ભિન્ન છે. એ પોતે જીવદ્રવ્ય અને પેલું કર્મ એ પૂદગળ, બે દ્રવ્ય જ જુદા છે. અને સિદ્ધાંત પ્રમાણે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. એ તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે એની પોતાની એવી દશા વર્તે છે, એની દશા એવી છે કે જ્યારે એને જ્ઞાનનો ઉગાડો ઓછો છે, તો એને માટે પોતે જવાબદાર છે. એમાં કોઈ કર્મ કરતું નથી. એ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે તો પેલા કર્મ જે છે એ ખરી જાય છે. એ પોતે પુરુષાર્થ કરે છે, પોતે ઉદ્યમી થઈ અને જ્ઞાન પ્રાપ્ત કરે છે તો પેલા કર્મ ખરી જાય છે. એટલે અહીંયા કહે છે કે એ પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. અને ત્યારે એવે વખતે જ્યારે શ્રી ગુરુ પર ભાવોનો વિવેક, ભેદ જ્ઞાન કરી તેને એક આત્મભાવરૂપ કરે, તેને આત્મભાવરૂપ કરે. કઈ રીતે આત્મભાવરૂપ કરે એ વાત કરે છે અહીંયા, કે એને કહે કે તું શીઘ્ર જાગ, सावधान था। आ तारो आत्मा खरेखर एक ज्ञान मात्र ज छे, अने अन्य सर्व पर द्रव्यना भावो छे, ये पर भाव छे। तू भगवान आत्मा छो, अने तारो शुद्ध स्वरूप छे, एटले तारो भाव तो शुद्ध भाव छे, अने त्रिकाल एवो शुद्ध भाव ज ए तारामां रह्यो छे। आ जे पर भावो छे, विकारी भावो छे, विभाव भाव छे, ए तारा नथी, एम एने जागृत करे, एने एने जागृत करे, एनु अज्ञान वर्ते छे ने, तो एने ए रीते एने जगाड़े कि तू जाग, तू ज्ञान कर, तू आत्म भाव रूप छे, जे तू पर भावो ने तारा माने छे, जेनामां एकत्व करे छे, ए तारू नथी, ए कोई भाव तारा नथी, ए भाव विभाव भाव छे, तारू तो शुद्ध निर्मल स्वरूप छे, सिद्ध समान तारू स्वरूप छे, अने तारा एवा विभाव भाव विकारी भावो होय ज नहीं। भगवान आत्मा त्रणे काल शुद्ध छे, एने विकारी भाव ने विभाव भाव होय, एवा विकारी ने विभाव भाव क्यांथी आवे? ए तो त्रणे काल शुद्ध रहेवा वालू तत्व छे, ए द्रव्य ज एवुं छे के एमां कोई मलिनता होय ज नहीं। એમાં મલિનતા ક્યાંથી વ્યાપે? બહારથી મલિનતા અંદર જઈ શકે જ નહીં, એનામાં એવી શક્તિઓ પડી છે કે કોઈ મલિનતા એનામાં પ્રવેશ પામી શકે જ નહીં, એવી એની શક્તિ પડી છે, ને એમાં વિભાવ ભાવરૂપ મલિનતા આવે ક્યાંથી? એના મૂળભૂત સ્વરૂપમાં કોઈ વિકાર પેદા થાય એવો કોઈ ગુણ નથી, અને ઉલટું એનામાં તો એવી શક્તિ પડી છે કે એમાં કોઈ વિભાવ અંદર પેસે નહીં, એટલે એને એ રીતે જાગૃત કરે છે કે તું શીઘ્ર જાગ, તું વિવેક ભૂલ્યો છો, તું વિવેક ભૂલ્યો છો, એને ભેદ જ્ઞાન કરાવે છે કે આ સ્વ જુદું છે ને આ પર છે, તારા ભાવ જે છે સ્વભાવ એ તારો છે, અને આ બધા અન્ય ભાવ છે, એ વિભાવ છે, એ વિકાર ભાવ છે, એ શુભ હોય કે અશુભ હોય એ બંધના કારણ છે, એ ધર્મનું કારણ નથી, એ છૂટવાનું કારણ નથી, એ મુક્તિનું કારણ નથી, એનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી। તું તારા જે ભાવ છે એવા ભાવરૂપે થા ને, તું અન્ય ભાવરૂપે શા માટે થઈ રહ્યો છે? અન્ય ભાવરૂપે થતા તને આકુળતા થાય છે, પ્રભુ આત્માના સ્વભાવ ભાવે રહેતા જ આનંદની દશા થાય છે, બીજા કોઈ પણ ભાવે ગમે તેવા ભાવે થઈએ તો એમાં આકુળતા જ છે, આત્મપ્રદેશોનું કંપન જ થાય છે। તમને એમ કહેવામાં આવે કે તમને $1,000,000 મળ્યા, લોટરી લાગી, તો એમાં શું થાય છે? શાંતિ જણાય છે? કોઈને એમ કહીએ કે તમને $1,000,000 તમને મળ્યા તો એને શાંતિ જણાય છે? પ્રસન્નતા જે છે એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે, અને ઉછળી ઉછળી અને એ જે ઉદય આવ્યો છે એની સાથે જોડાય તો એને શાંતિ ન રહે, એને શાંતિ નથી રહેતી। એને ખરેખર જોવા જઈએ તો અંદરમાંથી એમ થાય છે કે હું શું કરું ને હું શું ન કરું, એમ થઈ જાય છે, એની શાંતિ તો અણાઈ જાય છે। ભલે $1,000,000 મળ્યા તો પણ એમાં શાંતિ ક્યાં રહી? તમને એમ કહીએ કે તમને $1,000,000 મળ્યા પછી તમે શાંત ચિત્તે બેસી શકો છો? બેસીને બતાવો તો ખરા, તમે શાંત ચિત્તથી શાંતિથી આનંદમાં એમને એમ બેસીને રહી શકો છો? ના। તમને અનેક પ્રશ્નો થાય છે કે $1,000,000 ક્યાંથી મળ્યા ને કેવી રીતે મળ્યા ને કઈ લોટરીની ટિકિટને કેવી રીતે હવે લાવવાને એને એને કઈ બેંકમાં રાખવાને એના કેટલા ભાગ પાડવાને એને ક્યાં વાપરવાને કેટલી બધી વાતો, આ તો બધું આકુળતા કરી, આત્મા ભગવાન આત્માને શાંતિ હતી તો શાંતિ પેદા કરી। એટલે એવા પ્રસંગો પણ આકુળતા વ્યાકુળતા પેદા કરનારા છે, આત્માને ની શાંતિને હણનારા છે। સુખની તો વાત જ એક બાજુ ગઈ અને સુખની તો ખબર જ નથી, એ ઉલટો એ પૈસાની માટે થઈ અને રઘવાયો થઈ જાય છે, ગાંગો ચક્કો થઈ જાય છે, દોડધામ કરી મૂકે છે, શારીરિક રીતે અને માનસિક રીતે કેટલો બધો એ શારીરિક અને માનસિક રીતે એ કેટલો બધો વ્યાકુળ થાય છે, આકુળતા કેટલી થાય છે। બીજા દુઃખના ભાવોની તો શું વાત કરી, એના કોઈક સ્વજનનું મૃત્યુ થયું હોય કે એના પૈસા ચાલ્યા ગયા હોય કે ધંધામાં મોટી ખોટ આવી હોય ત્યારે તો આર્થ ધ્યાન ખૂબ કરે છે, ત્યારે તો છે જ આકુળતા, પણ એને પૈસા મળ્યા હોય તો પણ એને આકુળતા છે અને શાંતિ નથી।
એટલે એવા કોઈપણ ભાવ, ગમે તેવા ભાવ હોય, પૂજાના ભાવ, વિનયના ભાવ હોય છે, તે બધા ભાવ પણ એ પરના લક્ષ્ય થતા ભાવ છે, એમાંથી શાશ્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ શકે નહીં. પરનું લક્ષ્ય કરીને થતા ભાવ જે છે એ એક સરખા રહી પણ શકે નહીં. રાગ એક સરખો રહી શકતો જ નથી, દ્વેષ એક સરખો રહી શકતો નથી, ક્રોધ માન માયા લોભ એક સરખા રહી શકતા જ નથી. એટલે એ બધા પરભાવો છે એ આત્માના નથી, એમ અહીંયા શ્રી ગુરુ એને જગાડે છે, જાગૃત કરે છે, એને એવું જ્ઞાન આપે છે. અને એ તો નિમિત્ત કારણ છે, શ્રી ગુરુ તો અહીંયા આ પોતે જાગૃત થાય છે, એ પોતે એમ જ્ઞાની થાય છે કે હા, એ બધા પરભાવ મારા નથી, એ મારામાં નથી, એ મારા સ્વરૂપમાં નથી, હું એ રૂપે નથી, એની સાથે પરભાવો સાથે મને એકત્વ નથી, એમ એ પોતે જ્ઞાની થઈ અને પછી એ પરભાવોને છોડે છે. એટલે અહીંયા કહે છે કે શ્રી ગુરુ પરભાવોનો વિવેક ભેદ જ્ઞાન કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક જ્ઞાન માત્ર જ છે, અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે, બીજા જે ભાવો છે બધા પરદ્રવ્યના ભાવ છે. ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે સમસ્ત સ્વ પરના ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને કે સ્વ શું અને પર શું એમ બરાબર એ પરીક્ષા કરી અને નિર્ણય કરે છે. માત્ર ગુરુએ કહ્યું એટલે નહીં, પોતે સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે છે. અને બીજી વાત અહીંયા એક મૂકી છે કે એ વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો, એટલે ગુરુએ વારંવાર એને કહ્યું છે એમ કહેવાનો આશય નથી. કહેવાનો આશય એ છે કે ગુરુએ જે કહ્યું છે એના ઉપર મનન મંથન ચિંતવન કરે છે, એટલે વારંવાર એને એ વાત જે છે, આગમની વાત છે, એને ગળે ઉતરી, એને એનો નિર્ણય થયો, અને પછી નિર્ણય કરે છે, પોતે જાતે નિર્ણય કરે છે. એટલે પરીક્ષા કરીને, ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને કે આ ખરેખર આ ભાવ સ્વથી જુદા છે, સ્વ એટલે હું ભગવાન આત્મા, અને એના કરતા આ પરના એ ભાવો, પરના લક્ષ્ય થતા ભાવો એ કઈ રીતે જુદા છે, એ પોતે પરીક્ષા કરીને નક્કી કરે છે. અને પછી એ નક્કી કર્યા પછીથી જરૂર આ પર ભાવો જ છે, આ ભાવો પર છે, મારા નથી, હું એક જ્ઞાન માત્ર જ છું, એમ જાણીને જ્ઞાની થયો થકો એ સર્વ પર ભાવોને તત્કાળ છોડે છે. જેમ પેલું કપડું તેને પરીક્ષા કરીને નક્કી કર્યું કે ના, આ ખરેખર આ તો મારું કપડું નથી, આ પરનું જ છે, એટલે પારકું વસ્ત્ર તરત જ એને છોડી દીધું. એવી રીતે અહીંયા આ ભાવો ખરેખર પર ભાવો જ છે, એનો એ ખૂબ ખૂબ મનન મંથન ચિંતન કરી, અભ્યાસ કરી, અને પછી એને ચિહ્નો દ્વારા પરીક્ષા કરી, અને પછી એ નિર્ણય કરે છે કે ના, આ સ્વમાં હોઈ શકે જ નહીં, આ સ્વના છે જ નહીં, અને એવો નિર્ણય થતા જ એ પછી તરત જ શીઘ્ર એ છોડે છે. જેવો એવો નિર્ણય જેવો થયો કે આ પર ભાવ જ છે, એટલે પછી સર્વ પર ભાવને એ ત્યાગે છે, તત્કાળ છોડે છે. એટલે જે પરભાવ થયા હતા પહેલા પૂર્વે, હવે 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 એને એવા પરભાવ ઉત્પન્ન થતા જ નથી. પરને લક્ષ્ય થયેલા ભાવો પહેલા થયા, હવે એવા ભાવ એને થતા જ નથી, ઉત્પન્ન જ થતા નથી, એટલે એને છોડ્યા. અને આ રીતે એ પ્રત્યાખ્યાન છે આ 34મી ગાથામાં, જે પોતાના સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપમાં જતા પ્રત્યાખ્યાન વર્તે છે, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમતા પ્રત્યાખ્યાન કરે છે, એટલે જ્ઞાન છે એ જ પ્રત્યાખ્યાન છે જે વાત કરી, એને અહીંયા દ્રષ્ટાંતથી સમજાવી કે કઈ રીતે એ છોડે છે, કઈ રીતે એ સ્વ તરફ વળે છે, કઈ રીતે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્મા તરફ જાય છે, પરભાવોને કઈ રીતે ત્યાગે છે, પરભાવોને ત્યાગવા માટે એ કઈ રીતે કરે. પ્રભુ, આપણે પરભાવોને ત્યાગવા હોય તો કઈ રીતે ત્યાગીએ? એવો નિર્ણય થાય કે ના, ખરેખર પરભાવ જ છે, મારાથી જુદા છે, એ મારું સ્વરૂપ જ નથી, એવો જો નિર્ણય થાય તો પછી સહજ રીતે એ પરભાવોનું લક્ષ્ય છૂટી જાય. સ્વનો જેણે સ્વાદ ચાખ્યો છે અને જેને નક્કી થયું છે અનુભવ સહિત કે સ્વ આ છે, એને સ્વ તરફ દ્રષ્ટિ રહ્યા વિના રહે જ નહીં, એ સ્વ તરફ જ એની દ્રષ્ટિ રહે છે, એટલે સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરવું એ જ એક કર્તવ્ય છે. એવા ભેદ જ્ઞાન કરી અને સમ્યક દર્શન પ્રગટ કરવાનું આ જીવનમાં જો કાર્ય એ નહીં કરે તો એ કાંઈ રખડી પડશે. પ્રભુ, મનુષ્યનો બહુ બહુ મુશ્કેલીથી મળે, બહુ 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 પુણ્ય હોય તો મળે. તમે પ્રપોષણ જુઓ, જીવોના પ્રપોષણમાં મનુષ્યો કેટલા અલ્પ પ્રમાણમાં છે. અબજો જીવોના પ્રમાણમાં એક મનુષ્ય એવું પ્રપોષણ છે. તમે જુઓ આ ઘાસના જીવો, આ એકેન્દ્રીના જીવો, આ સ્થાવર જીવો બધાનો વિચાર કરો અને નિગોદના જીવોનો વિચાર કરવા બેસો તો પછી અબજોના અબજો જીવોના પ્રપોષણ પ્રમાણે જોઈએ તો એક જીવ એ મનુષ્ય હોય. અબજો ગુણ્યા અબજો કરીએ ત્યારે, કેમ કે નિગોદના જીવો તો એક બટેટાની એક કણીની અંદર કેટલા અસંખ્ય જીવ હોય છે. એક સત્ક્રિયાની કે એક મૂળાની એક કણીની અંદર અસંખ્ય જીવો હોય છે. પ્રભુ એ નિગોદના જીવો એ કંદમૂળની અંદર ભર્યા પડ્યા છે, એવા કંદમૂળ ન ખાવા જોઈએ. આટલું આટલું ખાવાનું છે ને શું ભગવાન, હવે એવા કંદમૂળમાં શું તું જીવ નાખીને બેઠો છે, એમાં શું તારે ખાવું છે. એવા અસંખ્ય જીવો એક કણીમાં હોય અને એ તમને મનમાં એમ થવું જોઈએ કે આ હું શું કરી રહ્યો છું, આટલા બધા જીવો આની અંદર હશે, આ બધા જીવોને હણીને મને ખાવાનો ભાવ આવ્યો, ધિક્કાર છે મને, એમ ભાવ થવો જોઈએ, એવો વિચાર થવો જોઈએ કે આ બધું. અને ત્રસની હિંસા તો કોઈ સંજોગોમાં મારાથી ન થાય એવી સતત જાગૃતિ રહેવી જોઈએ. અહીંયા તો વાત ભાવની ચાલે છે, પર ભાવને છોડવાની વાત છે. જગતમાં જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં ત્યાં એને રાગ કે દ્વેષ થાય છે, કેમ કે ઇષ્ટ કે અનિષ્ટપણું કરે છે, એને અંદર રૂચિ પડી છે ને એટલે પછી આ સારું ને ખરાબ મૂલ્યાંકનો તરત જ કરે છે. આ જીવનો એવો જ સ્વભાવ છે, તમને પૂછે કે ના પૂછે તમે ઓપિનિયન આપો છો કે આ સારું છે કે ખરાબ છે. એવો એવો સ્વભાવ પડી ગયો છે એને, એ કઈ આત્માનો સ્વભાવ નથી, એ પ્રમાદ છે, એ પ્રમાદ છે. એવા જડના ભાવ કહેવાય એને, એને ગુરુદેવ તો એ જડ કહે છે. એવા પર ભાવો એ સ્વથી જુદા છે, એવો જેને નિર્ણય થાય એને પછી પર ભાવો છૂટ્યા વિના રહેતા જ નથી, એને પ્રત્યાખ્યાન જ વર્તે છે. એ વાત અહીંયા આ ગાથામાં કરવામાં આવી છે. હવે ભાવાર્થમાં અહીંયા કહે છે, પંડિતજી સમજાવે છે અહીંયા કે જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે. જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે, એટલે મારી છે એમ જાણે છે ત્યાં સુધી એને મમત્વ છે. પણ એ મારી નથી એવું જ્યારે ખ્યાલમાં આવે તો પછી એના તરફનું મમત્વ રહેતું નથી. અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પર વસ્તુ ને પારકી જાણે, બીજાની છે તો બીજાની જાણે, પરની છે તો પરની જાણે, ત્યારે પછી એ બીજાની વસ્તુમાં કોઈ મમત્વ રહેતું નથી. એમાં મમત્વ રહે, બીજાની વસ્તુમાં તમને શું મમત્વ થાય? પોતાનું ઘર છે એમાં મમત્વ છે, બીજાના ઘરમાં તમને શું મમત્વ થાય? કોઈના કપડા હોય એમાં તમને શું મમત્વ થાય? કોઈના ચંપલ હોય તેમાં તમને શું મમત્વ થાય? કોઈની કાર પડી હોય તેમાં તમને શું મમત્વ થાય? નથી થતું. પણ તમે ભૂલથી પોતાનું જાણી અને એને લઈ લો ત્યારે તમને એમ મમત્વ થઈ જાય, પણ જેવી ખબર પડે કે આ તો મારું નથી એ તરત જ છૂટી જાય. એમાં એમાં એક ક્ષણ વાર પણ લાગતી નથી અને એમાં કોઈ ક્ષોભ નથી થતો, કોઈ દુઃખ નથી થતું. તો મારું નથી તો પછી હું શુક્રામાં પહેરું? કોઈના ચપ્પલ તમે મંદિર જાઓ છો, દેરાસર જાઓ છો ને ભૂલથી વાત કરતા કરતા પહેરી લો છો અને પછી કોઈ ધ્યાન દોરે છે તો તમને એમ સંકોચ થતો નથી કે આ હું ચપ્પલ છોડી દઉં છું? અરે પરના છે તો પછી પરના જ છે, એમાં ક્યાં સવાલ રહ્યો? મારા છે જ નહીં તો પછી. એટલે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? બહુ સરસ દલીલ કરી છે, આ તર્ક છે. બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? નથી રહેતું. આ વાતને સમજવાની છે, આ ઉદાહરણ દ્રષ્ટાંત જે છે એના તરફ ઉપરથી જે વાત પકડવાની છે એ પકડો કે આ ભાવ મારા નથી એવો નિર્ણય કરો. અને જો એવો નિર્ણય થયો છે તો પછી એના તરફ કોઈ મમત્વ એકત્વ રહેશે નહીં. જગતમાં દ્રષ્ટિ કરતા જે 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 પ્રકારે વિકલ્પો અને ભાવો થાય છે એ કોઈ ભાવ આત્મા કરી શકે છે એવો પ્રશ્ન પૂછો તમારી જાતને. આત્માનો ભાવ હોઈ શકે? આત્મા તો સિદ્ધ સમાન છે, ત્રિકાળી, ત્રણેય કાળ. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક 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 છે. એ પોતે પોતાના સ્વરૂપને જાણનારો છે, બીજાને કોઈને જાણનારો જ નથી. એ પરભાવે એ થાય? એ પરભાવે કેવી રીતે થાય? એ પરભાવ એટલે આ જગતના પદાર્થોને જોવાથી, એને ગ્રહવાથી, એનામાં એકત્વ મમત્વ કરવાથી થતા જે કોઈ ભાવ છે એ આત્માનો હોય ન હોય? આત્માના જો હોય તો પછી આત્મામાં એ કાયમ રહેવા જોઈએ, એમ તો થતું નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ બધાને તો એ ભાવ છે જ નહીં. એનો અર્થ એ કે એ આત્મામાં હતા જ નહીં, એ તો ક્ષણિક જ ભાવ છે. આમ વારંવાર વારંવાર વિચાર કરતા એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન થાય. આ મારું નહીં, આ હોઈ શકે જ નહીં મારું, આ વિકલ્પ, આ વિચાર, આ ભાવ આ મારા ન હોય, મારો ભાવ કેવો હોય, એનો એ વારંવાર વિચાર કરે અને એમ કરતા એ પરભાવને છોડશે. એટલે પરભાવને છોડશે તો એને છોડવા માટે એને સ્વનું આલંબન છે ત્યારે છૂટશે. સ્વના આલંબન વિના પરભાવ ક્યાંથી છૂટવાના છે? એમ કે આ હવે રાગ નથી કરવો ને હવે દ્વેષ ને ક્રોધ નથી કરવો, એમ રાગ ને દ્વેષ ને ક્રોધ ચાલ્યા જવાના છે? સ્વ તરફ લક્ષ થશે, સ્વમાં જશે, એટલે સ્વથી એ બધા ભિન્ન છે, જુદા છે, એ મારા નથી, હું સ્વ જુદો છું, એમ થતા સ્વમાં રહેતા, સ્વનું લક્ષ થતા અને સ્વમાં રહેતા એ પર છૂટે છે. એ સિવાય કંઈ પર છૂટતું નથી. પર ભાવ છોડવા એટલે સ્વમાં જાઓ એટલે પર છૂટું છે, પર ભાવથી એ મુક્ત થયો છે. એટલે પુરુષાર્થ શું કરવાનો છે? પોતાના સ્વરૂપનું મહાત્મ લાવી અને અંદરમાં જવાનું છે, ત્યાં જ રહેવાનું છે. ત્યાં આનંદ સુખ અને શાંતિ ભર્યા પડ્યા છે. પ્રભુ અનંત જીવોએ એ પ્રાપ્ત કર્યું છે અને પ્રભુ આપણે પણ પ્રાપ્ત કરી શકીએ એમ છીએ, તો એનો જ પુરુષાર્થ રહે. બીજું શું કરવાનું હોય? આ જીવનમાં બીજું કંઈ કરવાનું નથી. મને આવડે છે ને, મને આટલું આવડે ને આ ગોખી નાખવું ને એ ધર્મ નથી પ્રભુ, એવો કોઈ ધર્મ નથી. આત્માનું મહાત્મા આવવું જોઈએ. નિજ સ્વરૂપનું મહાત્મા લાવવા માટે એ મંદિરમાં જાય, તીર્થંકર ભગવાનની પ્રતિમા જુએ અને તીર્થંકર ભગવાનનું એને ચરિત્ર યાદ આવે અને એમાં એને તીર્થંકર ભગવાને કરેલો પુરુષાર્થ એને યાદ કરવાનો છે કે પ્રભુએ કેવી રીતે કેવો પુરુષાર્થ કર્યો કે જેથી પૂર્ણ દશાને પામ્યા. એમ નથી કે ત્યાં એને માંગવા જવાનું છે, એને એવો પુરુષાર્થ પ્રભુનો યાદ કરવા માટે એ મંદિરમાં જવું છે. અને એવો પુરુષાર્થ યાદ કરે એટલે સહજ રીતે પ્રભુ તરફ મસ્તક ઝૂકી જાય છે. સામે ભલે પ્રતિમા છે પણ એનું મસ્તક ઝૂકે છે એ તો પ્રભુના પુરુષાર્થ તરફ, પ્રભુએ જે પદની પ્રાપ્તિ કરી છે એના તરફ ઝૂકે છે. નિમિત્ત તરીકે પ્રતિમા દેખાય છે ત્યાં, કેમ કે એમાં સ્થાપના નિક્ષેપ કર્યો છે. ખરેખર તો ભગવાન ક્યાં બિરાજે છે? સિદ્ધ થયા છે તો સિદ્ધ શિલા ઉપર બિરાજે છે, અને અરિયન છે, કેવળી ભગવાન છે, એ એમના શરીર સાથે જ્યાં છે ત્યાં બિરાજે છે. સિમંદર પ્રભુ મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે. સિમંદર પ્રભુની પ્રતિમા અહીંયા જોતા ત્યાં સિમંદર પ્રભુ જે પદમાં રહ્યા છે એ પદને નમસ્કાર થાય છે, અને પદને નમસ્કાર થાય તો પદની પ્રાપ્તિનો વિકલ્પ વિચાર તો આવવો જોઈએ કે નહીં, કે કેવી રીતે એ પદ પ્રાપ્ત થયું? એ સર્વભાવોથી જુદા પોતાના સ્વભાવ ભાવમાં પૂર્ણપણે સ્થિર કેવી રીતે થયા પ્રભુ, કેવી રીતે થયા? એવો વિચાર આવે તો એ પાછો વળે, તો એને સમજ પડે કે મારે ધર્મમાં શું કરવાનું છે. પણ આ તો એ કરતો નથી. જે કરવાનું છે એ આ કરવાનું છે. બાકી કંઈ ગોખી જઈએ એટલે કંઈ ધર્મ થઈ જાય એમ નથી ભાઈ. આમ અર્થ કરીએ ને તેમ અર્થ કરવાથી નથી પ્રભુ. અંતરમાં ધર્મ તો પડ્યો છે. આખું ધર્મનું સ્વરૂપ અંતરંગ છે, એમાં બહારમાં કંઈ કરવાનું નથી. બહાર તો પછી સહજ રીતે થાય છે. પોતે અંતરમાં ચાલ્યો જાય એટલે બહારની બધી એક્ટિવિટી બંધ થઈ જાય છે. બહુ સહેલી ને સીધી વાત છે. મુનિઓને કંઈ એમાં જોર કરીને કંઈ કરવું પડે છે એવું નથી. એમને ચારિત્ર તો અંતરમાંથી પ્રગટ થયું છે ને પોતે પોતાના સ્વરૂપને લક્ષે જ રહ્યા છે, એટલે સહજ રીતે બધું પરિગ્રહ બધા છૂટી જાય છે. જેને અંતરંગ પરિગ્રહ છૂટી ગયા છે અને બાહ્ય પરિગ્રહ હોય ક્યાંથી? એટલે એવા નિર્ગ્રંથ મુનિ એ પોતે સહજ દશામાં છે. પુરુષાર્થ તો એવો જ હોય, અને એમ એ પરભાવો છૂટે અને સ્વભાવમાં રહે તો ધર્મની શરૂઆત થાય છે. હવે અહીંયા કહે છે કે પછી એ મમત્વ બીજાની વસ્તુમાં મમત્વ સાનું રહે ન રહે અર્થાંત ન રહે એ પ્રસિદ્ધ વાત છે. અને હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યા એનો ઘણો બધો ભાગ છે. બધાને પ્રવચન રત્નાકરમાંથી વાંચી જવા માટે ખાસ મારો આગ્રહ તો છે જ, કેમ કે એ સાથે ગુરુદેવને જે બીજા ભાવ પણ સાથે સાથે આવ્યા, કરુણા કરીને જે બીજા ભાવ આપ્યા છે એ પણ ખૂબ છે, એનો ખૂબ વિસ્તાર એમણે કર્યો છે. આપણે આ ગાથાને લક્ષે કેટલીક વાતને એમાંથી પકડી અને સમજીએ. ગુરુદેવે જે રીતે વાત કરી છે તે રીતે તો પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 173, પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 173, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 185, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 185, એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે, ગુરુદેવ કહે છે કે દ્રષ્ટાંતની પહેલા વાત આવી ને ધોબીના કપડાની, એ પછી વસ્ત્ર એણે પરીક્ષા કરી કે હા મારું નથી એમ સમજી અને પાછું આપ્યું એ વાત આવી, તેવી રીતે આ જ્ઞાતા ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ જ્ઞાનથી ભરેલો દરિયો છે, એ અનંત જ્ઞાન સ્વભાવના સામર્થ્યથી ભરેલો ભગવાન જ્ઞાતા છે. ભગવાન આત્મા જ્ઞાતા છે, જ્ઞાતા કરનારો છે, તે જાણનાર 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 છે, બીજું કંઈ કરનારો નથી. આત્માને શું કરવું હોય, જ્ઞાન સ્વરૂપ આત્મા છે તો જ્ઞાન કરે, બીજું શું કરે, પોતે પોતાના સ્વરૂપમાં રહે અને પોતાનું જ જ્ઞાન કરે છે અને પોતાના સ્વભાવ ભાવને જ એક જાણનારો અને ભોગવનારો છે એનો જ જ્ઞાતા છે. પછી બીજું એને જણાય છે એ તો એના જ્ઞાનની નિર્મળતાની વાત કરી છે, એટલે એમ કહેવાય કે જ્ઞાન એવું નિર્મળ છે કે જગતના બધા પદાર્થો એને એમાં પ્રતિબિંબિત થાય છે, જણાય છે. અહીંયા તો જાણનાર 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 છે એમ ગુરુદેવે કહી અને વાત એ કરી કે જ્ઞાન સ્વભાવી છે, છતાં તે જેને જાણે છે તે પર ચીજોને એટલે કે આ સ્ત્રી કુટુંબ વગેરે તો ઠીક, પણ અંદરમાં કર્મના સંગે કર્મના વશે થતા પુણ્ય પાપના વિકારી ભાવો જે પરદ્રવ્યના ભાવો છે તેને, પહેલા તો આ સ્ત્રી કુટુંબ વગેરે કયા ને પછી આ એ સિવાય બીજા પુણ્ય પાપના વિકારી ભાવો કે જે પરદ્રવ્યના ભાવો છે તેને બીજાના વસ્ત્રની જેમ પોતાના માની ગ્રહણ કરે છે. પહેલા તો કહી દીધું કે જાણનાર જ છે, છે તો જાણનાર, પણ એ જ્યારે આમ કરે છે ત્યારે એ જાણનાર હોવા છતાં પણ એ બ્રહ્મા છે, એ મિથ્યાત્વને કારણે કે અજ્ઞાનને કારણે એ આમ કરી રહ્યો છે, અને આમ કરી રહ્યો છે ત્યારે એને શું વર્તે છે કે એ પરભાવો છે તે પોતાના છે, એટલે પોતાના માની એને ગ્રહણ કરે છે, અને પોતે તો જાણનાર સ્વરૂપે છે છતાં પણ પરદ્રવ્યના ભાવોને ગ્રહણ કરી પોતાના માને છે. આ ભૂલ છે, અભ્રમ છે. જ્ઞાન અને આનંદ જે સ્વદ્રવ્યનો ભાવ છે તેને કદીએ જોયો નથી, તેથી એને આવી ભૂલ થાય, આવો ભ્રમ થાય. પોતાનો સ્વદ્રવ્યનો સ્વભાવ કેવો છે, જ્ઞાન આનંદ સ્વભાવ છે, એ તો એને જાણ્યો નથી, અનુભવ્યો નથી, એટલે પછી આ પરદ્રવ્યના લક્ષ્ય થતા પર ભાવો એને પોતે ગ્રહણ કરે છે, પોતાના માને છે, તેથી દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિ વિકારી પરિણામ મારા પોતાના છે એમ માને છે. વિકારીનો અર્થ એ થાય છે અહીંયા કે આત્માના શુદ્ધ ભાવ સિવાયના જે ભાવ છે તે વિકાર છે. વિકાર એટલે શું, અહીંયા વિકારનો અર્થ એ થાય છે કે પોતાના નથી, સ્વભાવ શુદ્ધ ભાવ નથી, એટલે એ અપેક્ષા એને વિકાર કર્યો, અશુદ્ધ. પછી એ શુભ હોય કે અશુભ હોય, અહીંયા દયાદાન વ્રત તપના ભાવ હોય શુભ ભાવ હોય, અને ક્રોધના દ્વેષના ભાવ હોય તે અશુભ ભાવ હોય, લોભના ભાવ હોય તે અશુભ ભાવ હોય, એટલે એ બધા અશુભ ભાવ હોય કે આ શુભ ભાવ હોય, એ બધા જ ભાવો જે છે તે અન્ય ભાવ છે, તે અન્ય ભાવને એ વિકારી કયા, કેમ કે એના એવા ભાવને લીધે થઈ અને એને આશ્રવ થાય છે અને બંધ થાય છે, પરિણામ શું થાય છે, બંધના પરિણામ થાય છે, એટલે શુદ્ધ ભાવ એ છે કે જેને લીધે બંધ થતો નથી, આશ્રવ થતા નથી. એટલે કહે છે અહીંયા કે એ બધા વિકારી પરિણામ મારા પોતાના છે એમ એ માને છે, એ એમ માને છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશના ના તેજનું પૂર તેના અંતરમાં જ્ઞાન અને આનંદ ભરેલા છે. પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે. આવો જ્ઞાતા ભગવાન પોતાને ભૂલી બ્રહ્મથી પરદ્રવ્યના ભાવોને પોતાના માની અનાદિથી જન્મ મરણની ઘટમાળમાં ફર્યા કરે છે. બસ આ ભૂલને કારણે એને ફરવું થાય છે. આ મિથ્યાત્વ છે. ભૂલ શું છે? જે પોતાનું છે, સ્વ છે, એને એ સ્વ તરીકે જાણતો જ નથી. જે પર છે એને પોતાનું માને છે. એટલે આશ્રવ અને બંધ, એટલે કર્મના બંધ થાય છે અને ભવ થાય છે, એટલે જન્મ અને મરણ થાય છે. અનાદિથી અજ્ઞાની સ્વદ્રવ્યના સ્વરૂપને છોડી દઈ, પોતાનું જેવું સ્વરૂપ છે એનાથી એ ચ્યુત થયો છે, એના એનું લક્ષ પણ કર્યું નથી, એને જાણ્યું પણ નથી. પોતાના અનાદિથી એ અજ્ઞાનીએ પોતાના સ્વરૂપ તરફ લક્ષ કર્યું જ નથી. અનાદિથી અજ્ઞાની સ્વદ્રવ્યના સ્વરૂપને છોડી દઈ પુણ્ય પાપના વિકલ્પો જે પરદ્રવ્યના ભાવો છે તેમને બ્રહ્મથી પોતાના માની ગ્રહણ કરે છે. પોતાનો સ્વભાવ શું છે? પોતાનો સ્વભાવ તો જાણવું દેખવું છે. પોતે તો જ્ઞાતા સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા છે, પણ સ્વભાવનું ભાન નથી. સ્વભાવનું ભાન નહીં હોવાથી એ બ્રહ્મથી પરદ્રવ્યના ભાવોને પોતાના જાણીને ગ્રહણ કરે છે. જો અહીં બ્રહ્મથી કહ્યું છે, અહીંયા બ્રહ્મથી કહ્યું છે, કર્મથી કહ્યું નથી કે કર્મને કારણે એમ કરે છે એમ નથી કહ્યું, બ્રહ્મથી કહ્યું છે. કર્મ કંઈ કરતું નથી, કંઈ કરાવતું નથી. કર્મ તો પૂર્વે જે કંઈ કર્યું છે, જેવા ભાવ કર્યા છે, એ ભાવ ઉદયમાં કે ફળ આપે છે, ઉદયમાં આવે છે ત્યારે ફળ આપે છે, બસ એટલું છે. હવે એની સાથે તમારે જોડાવું કે ન જોડાવું એ માટે તમે સ્વતંત્ર છો. કોઈ કર્મ જે છે એ તમને કંઈ કરતું નથી. એ કર્મના ઉદય આવે એ વખતે તમારે શું કરવું એ તમારો વર્તમાન તમારો છે. ભૂતકાળમાં જે થયું એ તમને અત્યારે ફળરૂપે તમારી નજીકમાં આવે છે, ત્યારે તમારે શું કરવું એ માટે તમે સ્વતંત્ર છો. એટલે અહીંયા કહ્યું છે કે કર્મથી નથી, એ ભ્રમથી થયું છે. કર્મથી કહ્યું નથી, બહુ સ્પષ્ટ વાત છે. કર્મ કાંઈ કરે નહીં, કર્મ બિચારા શું કરે. જબ ભૂલ મેરી અધિક આઈ, બનારસી દાસજીએ કહ્યું છે ને, કર્મ શું કરે? ભૂલ મારી છે, પ્રમાદ મારો છે, મિથ્યાત્વ મારું છે, ભ્રમ મારો છે, અજ્ઞાન મારું છે, એમાં કર્મ શું કરે? આત્માની વસ્તુ છે. અહીંયા પેલા કર્મ ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો છે. પર ઉપર મૂંડ છે. અહીંયા કહે છે કે આ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન બ્રહ્મને બ્રહ્મ થયો છે. જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન બ્રહ્મ છે. બ્રહ્મ છે એટલે જ્ઞાન સ્વરૂપ છે, એને બ્રહ્મ થયો છે. તેથી પોતાને છોડીને પરદ્રવ્યના ભાવો, દયા, દાન, ભક્તિ આદિ પુણ્ય ભાવો અને હિંસા, જૂઠ, ચોરી આદિ પાપ ભાવો એને ગ્રહણ કરે છે અને પોતાના માની અજ્ઞાની થઈ રહ્યો છે. બિચારો શું કરે? ગુરુદેવને કરુણા આવે છે એટલે કહે છે કે બિચારો શું કરે. તેને ઉપદેશ પણ એવો જ સાંભળવા મળે છે કે પુણ્ય કરો, પુણ્ય કરવાથી ધર્મ થાય છે. આવો ઉપદેશ સાંભળીને એ જ કરી રહ્યો છે, પણ પોતે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરતો જ નથી. પોતાના સ્વરૂપમાં જવા માટેનો એને પુરુષાર્થ વર્તતો જ નથી. અને પોતાના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો હોય તો એમાં જવાનું મન થાય ને? પોતાના સ્વરૂપમાં જે આનંદ સુખ શાંતિ ભર્યા છે એની વાત મુનિઓએ આટલી બધી વખત કરી, જ્ઞાની પુરુષો કેટલી વાર કરી, શાસ્ત્રોમાં એ વાત કેટલી વખત આવી, અને એ જ રીતે એ સ્વરૂપની પ્રાપ્તિ અનંત જીવોએ કરી છે. છતાં એ વાતને એ પકડતો નથી કે આ બધાએ કઈ રીતે કર્યું, એ વાતને એ પકડતો નથી. અને પુણ્ય કરો, પુણ્ય કરો એ વાતને પકડીને બેઠો છે. એટલે એને પ્રમાદ છે, એટલે એ નથી પકડતો. આત્મામાં જવું એ એને અઘરું લાગે છે, એને એ કરવું નથી, એને રખડવું છે એટલે એવું એને સૂચતું નથી. એને કોઈ રખડાવતું નથી, કોઈ કર્મ એને કહેતું નથી કે તું આવો પ્રમાદ કર, કોઈ કર્મ એમ નથી કહેતું કે તું જ્ઞાન ન કર, કોઈ કર્મ એમ નથી કહેતું કે તું તારા સ્વરૂપનો વિચાર ન કર, કોઈ નથી કહેતું. એનો પ્રમાદ છે ને, એની એવી પ્રમાદી દશા જે છે એ થઈ છે. એ કરનારો એ પોતે છે, બીજા કોઈ એને કર્યો નથી. એમાં બધો એનો જ વાંક છે. એ નકામાનો બીજા તરફ આંગળી ચીંધે છે કે આ આને કારણે, આ કર્મને કારણે, આમ ને તેમ, એવું નથી. અહીંયા ચોખ્ખું સ્પષ્ટ કહ્યું છે કે ભ્રમથી કર્મથી નથી. એટલે એની વાત કરી. ત્યાં ગુરુદેવે તો કરુણા કરીને કે ભાઈ એ બિચારો અજ્ઞાની થઈ રહ્યો છે, શું કરે, અને ઉપદેશ જ એવો મળે છે કે પુણ્ય કરો, પુણ્ય કરવાથી ધર્મ થાય, પરંતુ આ યથાર્થ ઉપદેશ નથી. અને એની વાત આગળ કરે છે. ત્યાં એ વાત આપણે હવે વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આ આ ગાથામાં ગુરુદેવે જે વાત કરી છે એ બધી વાતો લગભગ આપણે લેવી છે, કેમ કે ખૂબ વાત કરી છે, એક અંતરમાં મનોમંથન જાગૃત થાય એવી બધી વાતો લીધી છે. એટલે આવતા સ્વાધ્યાયમાં આપણે ઘણી વાર્તામાંથી લેવાના છે, જુદી જુદી રીતે આપણે એ લેવાનું છે, કેમ કે પરભાવ સ્વથી જુદો છે, એની દ્રઢતા કરવી છે ને પ્રભુ. એ દ્રઢતા થયા વિના એ સ્વરૂપમાં જવાશે કેવી રીતે, સ્વરૂપનું લક્ષ થશે કેવી રીતે, પછી નિજ સ્વરૂપનું મહાત્મા આણી અને એમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવાનો છે. એ સ્થિરતાનો પુરુષાર્થ કરતા પહેલા તો એ શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ છે, એને સ્પર્શવાનું છે, એક વખતે એનો અનુભવ કરવો છે, પછી વારંવાર એ સ્વરૂપમાં જવું છે, એમાં લીનતા કરવી છે, અને પછી એ સ્થિરતા છે. એ અત્યારથી શરૂ કરીશું તો બે ચાર પાંચ ભાવમાં એ પૂરું થશે, કે દસ ભાવ, વધારે વધારે પંદર ભાવ, જો આ સમ્યક દર્શન થયું તો વધારે વધારે પંદર ભાવ. પણ એની શરૂઆત જ નથી થતી, જે કરવાનું છે એ જ નહીં થાય તો પછી પૂર્વે અનંતકાળ ગુમાવ્યો એમ અનંતકાળ એ આમ જ રખડો આમાં ગુમાવી દેશે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.